أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا والشفيع للمذنبين، ورحمة للعالمين، وابو القاسم محمد. محمد وعلى محمد عجل فرجه. بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. الف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلى الله عليه وسلم محمد محمد باچل فرجم. حاضرین مجلس، سوگوارا نے اب عبداللہ حسین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج جی قرآن مجید کی آیت آپ جوسو، بہت نانی آیت ہے، آیت تو موٹی ہے پر انو ایک اج حصہ ہوں تمہارا سامنے بیان کریس. سورہ بقرہ آیت نمبر 137. سورہ بقرہ نی آیت نمبر 137 نو چھلو حصہ ہوں تمہارا سامنے تلاوت کریس. بسم اللہ الرحمن الرحیم. فَسَيَكْفِيكَهُمُ اللَّهُ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ. آ آیت بہوج مجرب چھے اموک واتوں ماتے، انشاءاللہ اپنے جو سو انہی پہلے اپنے نا ترجمہ جو لے. فَسَيَكْفِيكَهُمُ اللَّهُ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ. سورہ بقرہ آیت نمبر 137 نو چھلو بھاچیا انہوں ترجمہ چھے کہ اے پروردگار تو لوگوں نا شر تھی અમને બચાવવા વાળો છે. ફસયકફી કહુમુલ્લા, એ ખુદા તું બહુ મોટો લોકોના શરથી અમને બચાવવા વાળો છે. વહુવસ સમીઉલ અલીમ એટલે કે એ સમી એટલે કે સાંભળવા વાળો, અલીમ એટલે કે જાણવા વાળો. એ પરવરદિગાર તું બહુ મોટો સાંભળવા વાળો અને બહુ મોટો જાણવા વાળો છે. આનો તર્જમો યાદ રાખી લેજો કે પરવરદિગાર તું અમને લોકોના શરથી બચાવશે, તું બચાવવા વાળો છે, તું બહુ મોટો સાંભળવા વાળો સમી છે અને અલીમ છે, જાણવા વાળો છે. હવે આ નાનકડી આયત જે છે બહુ કામની આયત છે આપણા માટે. પહેલો ફાયદો આ આયત માટે છે કે અગર કોઈ મા બાપ પોતાની ઓલાદના રિશ્તા માટે જો ઈચ્છતા હોય કે મારા બચ્ચાને સારો રિશ્તો મળી જાય, દીકરો હોય અથવા દીકરી હોય, તો મા બાપ માટે છે કે આ અમલ, આ આયત ફસયકફી કહમુલ્લાહ વહુવ સમીઉલ અલીમ, આ આયતને 100 વખત 3 દિવસ સુધી પડે. દાખલા તરીકે આજે મેં આ અમલ શરૂ કર્યો તો આજે હું 1 વખત પડીશ, 100 વખત પડીશ, આવતીકાલે 100 વખત પડીશ અને પછી પરમ દાડે પાછું 100 વખત આ આયતને પડીશ. દીકરા બચ્ચાઓના સારા રિશ્તા માટે, દીકરી હોય યા દીકરો હોય, આ અમલ માં 3 દિવસ સુધી કરશે. અને કહેવામાં છે કે બહેતર છે કે 3 દિવસ ટાઈમ સેમ રાખવું તો વધારે સારું. દાખલા તરીકે આજે મેં રાતના 9 વાગ્યા અમલ કર્યો, હવે બહેતર છે કે કાલે પણ રાતના 9 વાગે જ હું આ 100 વખત પડું, પરમ દાડે પણ જ્યારે હું પડું તો રાતના 9 જ વાગે પડું તો વધારે સારું છે. પણ આગળ પાછળ થઈ જાય તો કંઈ વાંધો નથી, બની શકે પરમ દાડે મને 9 વાગે ટાઈમ ના મળે, હું 10 વાગે પડવા બેસી, કંઈ પ્રોબ્લેમ નથી. બહેતર છે કે એક ટાઈમ રાખો તો ઇન્શાલ્લાહ અસર પઝીરી વધારે દેખાશે. આ એક ફાયદો આ આયતનો. બીજો ફાયદો, ક્યારે પણ આપણે કોઈના નુકસાનથી ડરતા હોય, હવે ઘણી વખત લાઈફમાં એવું થતું હોય કે કોઈની પાસે જવાનું છે, હવે મને ડર લાગે છે કે ખબર નહીં હું મારી વાત કરીશ તો સામેવાળું કેવું રિએક્ટ કરશે, મારી વાત માનશે નહીં માને, મારું કામ થશે નહીં થાય. ખાસ કરીને આપણે ક્યારેક એવી જગ્યાએ જવાના હોઈએ કે આપણને એમ થાય કે બસ મારું કામ અહીંયા થઈ જાય, સામેવાળું મારી વાત સમજીને મારી વાતને કબૂલ કરી લે, તો આવા ટાઈમે પણ આ આયત બહુ કામ લાગશે. આ 100 વખત આયત પડી ઘરેથી નીકળે અને ઇન્શાલ્લાહ આ એમાં આનો તરજુમો શું છે કે પરવરદિગાર તું લોકોના શરથી અમને બચાવવા વાળો છે, એ ખુદા તું સાંભળવા વાળો ને તું જાણવા વાળો છે. તો 100 વખત આ આયત પડે બહુ નાની છે, જો ઇન્શાલ્લાહ કોશિશ કરશો ને તો યાદ પણ થઈ જશે. ફસયકફી કૌમુલ્લાહ વહુ સમીઉ અલીમ, બહુ આસાન આયત છે. તો આ પડી 100 વખત અને પછી જઈએ આપણે સામેવાળા પાસે પોતાની વાત રજૂ કરવા માટે. ઇન્શાલ્લાહ આ આયતની બરકતથી આપણી વાત સામેવાળાના દિલ સુધી પહોંચશે, અસર કરશે અને ઇન્શાલ્લાહ એ આપણી વાત માની લેશે. ઘણી વખત એવું થાય 100 વખત પડવાનો ટાઈમ ના હોય, કંઈક એવું થયું કે હવે અચાનક મારે સામેવાળા સાથે વાત કરવાની છે ને મને ડર લાગી રહ્યું છે કે ખબર નહીં મારી વાત માનશે કે નહીં માને. તો જેટલી વખત પડી શકો, 2 વખત, 3 વખત, 5 વખત, 10 વખત, જેટલો ટાઈમ તમારા પાસે ત્યાં પહોંચવાનો હોય જલ્દી જલ્દી પડીને એના પર દમ કરી દો. ઇન્શાલ્લાહ મેં મારી લાઈફમાં બહુ એક્સપિરિયન્સ કર્યો છે આ આયતનો. જ્યારે પણ એમ લાગે કે સામેવાળા સાથે મને મારી વાત રાખવી છે અને મારી વાતને કબૂલ કરી લે, તો મને બહુ જ બહુ જ એક્સપિરિયન્સ થયા છે કે સામેવાળો અલ્હમ્દુલિલ્લાહ મારી વાત સમજીને એને હામી ભરવા માટે તૈયાર થયા. હમણાં રિસન્ટમાં જ 2-3 વાક્ય મારા પોતાના સાથે એવા થઈ ગયા કે મારી વાત અલ્હમ્દુલિલ્લાહ સામેવાળું બચ્ચાની સ્કૂલમાં ઝિયારતમાં જવું હતું મારે, અને મને એમ હતું કે ખબર નહીં સ્કૂલવાળા રજા આપશે કે નહીં આપે, કેમ કે આની પહેલાં 1-2 બચ્ચાઓને ના પાડી દીધી સ્કૂલવાળાએ કે નહીં તમને અમે રજા નહીં આપીએ સ્કૂલમાંથી આટલી બધી. તો મને બહુ ડર લાગતો હતો કે ખબર નહીં સ્કૂલવાળા હા પાડશે કે નહીં હા પાડે. તો આયત પડી ને ગઈ અલ્હમ્દુલિલ્લાહ, તરત જ એ લોકોએ રજા આપી દીધી કે કંઈ વાંધો નહીં તમે જઈ શકો છો. બસ પૂછ્યું બધું કે કેમ જવું છે ને શું છે તમારે ને ત્યાં કેમ જાઓ છો ને બસ એક્સપ્લેન કર્યું હતું, કીધું ઓકે વાંધો નથી. સેમ મને એરપોર્ટ પર બી એવું થયું હતું કે એક્સપાયરિંગ મારો ફરક પડી ગયો હતો મારા પાસપોર્ટ મારે મારી ટિકિટમાં, તો ત્યાં પણ મને એ લોકોએ કીધું કે આ તો પ્રોબ્લેમ છે તમારા ટિકિટમાં અલગ સ્પેલિંગ છે પાસપોર્ટમાં અલગ છે. તો કેમ કે હું એ વખતે બીજા કન્ટ્રીમાં હતી, હું મારા ગામમાં નહોતી, હું પાછી મારા ગામમાં ડ્રેસ પડીને જઈ રહી હતી, ન મારા પાસે ઇન્ટરનેટ કનેક્શન હતું કે હું કોઈને ફોન કરી શકું, ન મારો કોઈ રિશ્તેદાર હતું ત્યાં. તો ગભરાઈ ગઈ હું કે કેમ થશે, પણ અલ્હમ્દુલિલ્લાહ એ વખતે મારું મગજ ચાલ્યું, એકદમ યાદ આવી ગઈ આયત અને મેં આયત પડીને સામે જે ઊભું હતું માણસ એના પર દમ કર્યું. થોડીક જ મિનિટમાં બહુ રિસ્પેક્ટફુલી મને મારી ટિકિટને પાસપોર્ટ પાછું આપીને ગયો કે જાઓ તમે. બહુ અસર છે આયતનો, ઇન્શાલ્લાહ યાદ કરી લેજો બહુ કામ લાગશે તમને. આવી સિચ્યુએશન હોય જ્યારે કે આપણે આપણને લાગે કે હવે કેમ થશે સામેવાળા સાથે હું કેમ ઓલું કરીશ, તો ઇન્શાલ્લાહ આયત આપણને બહુ કામ લાગશે. આયત નંબર 137નો અમુક હિસ્સો છે સૂરે બકરાની. બસ પરવરદિગારે આલમ આપણને કુરાને મજીદનું ઓર ઇલ્મ અતા કરે અને ખુદા આપણને કુરાનના ઇલ્મ પર અમલની તોફીક અતા કરે. જે નસીહતો કાલે આપણે શરૂ કરી હતી એમાંથી 5 નસીહત થઈ ગઈ હતી. ઇમામ અલી રઝા ઇસ્લામ કહે છે કે જે અકલમંદ હોય એના પાસે આ 10 વાતો હોવી જોઈએ તો એ અકલમંદ ઇન્સાન છે. હવે 5 નસીહત હું નહીં રિપીટ કરી શકું કેમ કે ટાઈમ ઘણો બધો જતો રહે છે. પછી આજે 6 નસીહત પર આવીએ. ઇમામ રઝા ઇસ્લામ કહે છે કે જે અકલમંદ માણસ હશે ને એ ઉંમરના કોઈ પણ સ્ટેજ પર હશે ઇલ્મ હાસિલ કરવામાં શરમ મહેસૂસ નહીં કરે. બહુ જરૂરી છે, અકલમંદ ઇન્સાન છે. ઇલ્મ ના હોય અને પછી ગોટાળા ગોટાળા કરીને જેમ તેમ ઇબાદતો કરતા રહીએ શરમમાં ને શરમમાં, કોઈને પૂછીએ નહીં આપણે, બધું બેકાર થઈ જશે મારું. મારે વઝુમાં મને ડાઉટ છે કે હું જે રીતે વઝુ કરું છું સહી છે કે નહીં. આજે હું 70 વર્ષની થઈ ગઈ, 60 વર્ષની થઈ ગઈ છું. હવે મને એમ થાય છે કે હું કોઈને જઈને પૂછીશ તો લોકો મારા પર હસશે, આટલી 60 વર્ષની ડોસી છે અને આવા સવાલ કરે છે. તો આપણે શરમ કરીએ છીએ અને પછી શરમમાં ને શરમમાં આપણને કોઈને પૂછતા નથી અને પછી એમ જ આપણે કબરમાં જતા રહીએ. તો આ બેવકૂફી છે ને. ઇમામ કે છે અકલમંદ માણસ એને કહેવાય કે જે પણ ઉંમરમાં પહોંચ્યો હોય એ ઉંમરમાં ઇલ્મ હાસિલ કરવામાં શરમ મહેસૂસ કરે નહીં. ધ્યાન રાખજો આ વાતને. જે પણ ઉંમરમાં, હું 20 વર્ષની છું, 15 વર્ષની છું, 25 વર્ષની છું, 30 વર્ષની છું, શરમ નહીં કરો. ઘણા લોકો મને મેસેજ કરતા હોય, પછી એમ મને હું જવાબ આપું, પછી મને કે અમને બહુ શરમ આવતી હતી તમને આવું પૂછતા, એટલે હું આટલા દિવસથી ના પૂછી. પછી કહે કે નમાઝ બી ગઈ, મારી તહારત નહોતી થઈ, તમારી નમાઝો પણ ગઈ. પછી હું લોકોને કહું કે કેમ શરમ કરો છો તમે, આટલો મોટો સોદો કરવાનો શરમ માટે થઈને કે નમાઝો બરબાદ કરીએ આપણે, આપણી બીજી વાજબાતને આપણે જવા દઈએ. ક્યારેય પણ શરમ ન કરો. શરિયતના કાનૂન જાણવા માટે, ઇલ્મ હાસિલ કરવા માટે શરમ મહેસૂસ ના કરો. જે પણ ઉંમરમાં છો, તમને લાગે કે આ માણસને પૂછીશ તો આ જે છે એ મારી વાત સમજશે, મને સરખો જવાબ આપશે, તરત જ જાઓ. હા, ઇલ્મ નહોતું, જે હાલત હતી, ખબર નહોતી પડતી, એ વસ્તુ અલગ હતી. એક જમાનો હતો જ્યારે ઇલ્મ નહોતું, નહોતી ખબર. હવે જ્યારે ઇલ્મ આવ્યું, આપણને સમજ પડી કે ના, કદાચ હું ક્યાંક ભૂલ કરું છું આમાં, તરત જ પૂછી લો. આ છઠ્ઠી વસ્તુ. સાતમું, ઇમામ અલ ઇસ્લામ કે છે, અકલમંદ ઇન્સાની છે કે જે દુનિયાની જિંદગીમાં અલ્લાહની નાફરમાનીથી મળવા વાળી ઇજ્જતની ઉપર અલ્લાહની ઇતાઅતમાં મળવા વાળી ઝિલ્લતને કબૂલ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ત્રણ વાત છે, ત્રણે ત્રણ લગભગ સરખી જેવી છે. હું તમને સમજાવું ઇમામ શું કહેવા માંગે છે. ઇમામ કે છે, અકલમંદ માણસ છે કે જે દુનિયામાં એને ખબર છે કે હું આ કામ કરીશ તો બહુ ઇજ્જત મળશે, બહુ ઇજ્જત મળવાની છે મને, પણ એ કામ કેવું છે, અલ્લાહને નારાજ કરવાનું કામ છે. અકલમંદ માણસી છે કે જે કામમાં એને ઇજ્જત મળે છે પણ અલ્લાહને નારાજ કરવાનું છે, તો અકલમંદ માણસ એ કામ નથી કરતો. અલ્લાહની ફરમાબરદારીમાં ભલે એને ઝિલ્લત મળે છે, એને ઇજ્જત નથી મળી રહી, પણ એ કામ પસંદ કરશે કે ના, મારો ખુદા રાજી છે ને, ભલે લોકોની વચ્ચે ઇજ્જત નહીં મળે તો ચાલશે. દાખલો આપું તમને. દાખલા તરીકે, બહુ પૈસાવાળી છું, બહુ મારું ફેમિલી બહુ ઊંચું છે, હવે મને મારી દીકરીની શાદી છે, મને છે કે હું આવી રીતે શાદી કરીશ, બે પરદગી હશે ને, મિક્સ ગેધરિંગ હશે ને, હું જ્યારે આવી શાદી કરીશ તો મારી ઇજ્જત વધશે, વાહ વાહ થઈ જશે, લોકોની વચ્ચે મારો ચર્ચો થશે, ઓ જો આટલી પૈસા વાળી હતી તો એ પૈસા પ્રમાણે એને દીકરાની શાદી કરી. પણ હું જ્યારે જોઉં છું કે એ શાદીમાં મારો ખુદા નારાજ છે, તો હું શું કરું છું, એવી શાદી ન કરું. અકલમંદ માણસ એ છે કે જે બિલકુલ સિમ્પલ શાદી કરે, જેમાં પરદાની પણ હિફાઝત હોય, જેમાં મહેરમ ના મહેરમ અલગ હોય, જેમાં ખાવાનું બી પાક અને તાહિર હોય. ભલે સાદું ખાવાનું મેં ખવડાવ્યું, મોટું મોટું ખાવાનું ખવડાવવા જતી હતી તો મને ખાવામાં શક આવતો હતો. બહુ મોટી મોટી વસ્તુ રાખું ખાવામાં તો આપણને ડાઉટ થતો હોય, ના મને એવું નથી રાખવું, મને સાદું ખવડાવવું છે મહેમાનોને, મારું ખુદામાં રાજી છે ને. ભલે મને લોકો વાતો કરશે કે જો કેવી છે, આવું સાદું ખવડાવ્યું, ઝિલ્લત મળી રહી છે મને, લોકો મારી વાતો, આપણે કહીએ ને લોકો શું કહેશે, આપણે આખી જિંદગી આમાં કાઢી મૂકી. ઇમામ કે છે, અકલમંદ માણસ એ છે કે જે દુનિયાની ઇજ્જત મળે છે એને પણ અલ્લાહની નાફરમાનીમાં મળી રહી છે, એટલે એ છોડીને અલ્લાહની ફરમાબરદારીમાં જે ઝિલ્લત મળે છે એને કબૂલ કરી રહી છે. કેટલી સરસ વાત કરી ને ઇમામે, આપણે એને અપનાવવાની જરૂર છે. ન ભાગે લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે, નહીં, લોકો તો આમ જ છે, આજે આમ વાત કરશે તો કાલે આમ વાત કરશે. ક્યારે પણ લોકો તમને સારું નહીં કહેવાને, તમે ગમે તે કરશો. જનાબે લુકમાન વાળો વાક્યો ખબર છે ને બધાને, ગધેડાનો ને જનાબે લુકમાનનો, જનાબે લુકમાન પ્રેક્ટિકલી સમજાવે, બધાને ખબર છે, હું નહીં કહું, ખબર છે ને. જનાબે લુકમાન કે છે, જોજે દીકરા લોકોની વાતો સાંભળજે, ઘોડા ગધેડા પર બંને બેસી ગયા બાપ અને દીકરો, લોકો વાતો કરે છે કે કેવા બે રહેમ છે, જાનવર એક છે બેઠા બે છે. બાપ બેસી ગયો, લોકો વાતો કરે છે, બાપ બેઠો છે, દીકરો જવાન ચાલી રહ્યો છે, જવાન દીકરો બેસી ગયો, લોકો વાતો કરે છે, ઓ કેવો જવાન છે, પોતાના બૂઢા બાપને ચલાવે છે, સવારી ખાલી છે, લોકો કહે છે કેવા બેવકૂફ છે, સવારી છે બેસતા નથી. તો લોકો તો આમ જ છે. તમે કરોડો ખર્ચશો ને તમારી શાદીમાં, ગુનાહ કરીને ખુદા ના ખાસ્તા, બે પરદગી કરી, હરામ ખાવાનું પણ હતું, મ્યુઝિક પણ હતું, કરોડો ખર્ચ કર્યા મેં, તો બી શું થશે ખબર છે, લોકો જ્યારે ઘરે જશે ને કંઈક તો નુકસ નીકાળશે, આજે આમ હતું, આ ફલાણું આમ હતું, દુલ્હનને તો જો મેકઅપ બરાબર નહોતો કર્યો, દુલ્હનનો ડ્રેસ બરાબર નહોતો, ખાવામાં આમ હતું, આવી ડિશ હતી. લોકો તમને ક્યારે સારું નથી કહેવાના, તો શા માટે જે લોકો આપણને ક્યારે જશ નથી આપવાના, સારું નથી કહેવાના, એ લોકોને ખુશ કરવા અલ્લાને નારાજ કરી આપણે? ઇમામ રઝા કે જે અકલમંદ માણસી છે કે જે અલ્લાહની ઇતાતમાં જો એને ઝિલ્લત મળે ને તો એ કબૂલ કરી લે છે. આ સાતમો પોઈન્ટ. આઠમો પોઈન્ટ ઇમામ કે છે કે અકલમંદ માણસી છે કે જે અલ્લાહની નાફરમાનીમાં શહરતને મૂકીને અલ્લાહની ઇતાતમાં ગુમનામીને પસંદ કરે છે. આ શહરત અને ગુમનામી શું છે? આજના માટે બહુ આસાન છે. આજે જવાન છોકરીઓ માટે ફેસબુક પર, ઇન્સ્ટા પર હું ફેમસ થઈ જાઉં, મારી બ્યુટી દેખાડું, મારા પોઝ હોય એવા, હા મને લાઇક્સ મળે, એના માટે અલ્લાહને નારાજ કરીએ છે કે ખુદા નારાજ થઈ ગયો છે. પણ આ લોકોની લાઇક્સ મળે છે મને મારી ખૂબસૂરતીને, બે પરદા થઈને. આપણે આઉટિંગમાં ગયા હોય ત્યાંના બે પરદા હોય, આપણે વેકેશન્સમાં ગયા હોય, કોઈ જગ્યાએ ગયા હોય ત્યાંના ખૂબસૂરત ફોટા આપણે રાખીએ ઇન્સ્ટા પર, ફેસબુક પર, કેમ મને લાઇક્સ મળે છે, લોકોની વચ્ચે હું ફેમસ થઈ રહી છું. ઇમામ કે છે અકલમંદ છે એ માણસ કે જે શહરત તો મળી રહી છે એને. કેમ મળી રહી છે શહરત? અલ્લાહની નાફરમાનીમાં શહરત મળી રહી છે. અકલમંદ માણસી છે કે શહરતને છોડીને ગુમનામીની જિંદગી ગુજારે છે અલ્લાહની ઇતાઅતમાં. મને કોઈ નથી ઓળખતું, કારણ કે હું ફેસબુક પર નથી, હું ઇન્સ્ટા પર નથી, મારું વોટ્સઅપનું ડીપી પણ કાળું છે. કોઈ મને ઓળખતું જ નથી કે હું કોણ છું. દુનિયામાં કોઈને નથી ખબર, કંઈ નહીં, ના ઓળખે લોકો, ના જાણે મને. શું જરૂરત છે કે દુનિયા આપણને ઓળખે? ફાતેમા ઝહરા શું કે છે? બીબી બીબી કે છે, બીબીને પૂછ્યું કે બહેતરીન ઔરત કોણ છે, તો બીબી એ કીધું કે બહેતરીન ઔરત એ છે કે જેને કોઈ ના મહેરમ ન જોવે, એ કોઈ ના મહેરમને ન જોવે. શું જરૂરત છે આપણને આપણી ખૂબસૂરતીની નુમાઈશ કરવાની લોકોની સામે? છે જરૂરત? જ્યારે બિસ્તર પર જાઓ ને, મારી વાત પર ગૌરવ ફિકર, માઓને પણ કહું છું, દીકરીઓ માટે ખાસ કરીને, છોકરીઓ તો ઓછી દેખાય છે મને આજે, માઓની જિમ્મેદારી છે. તમે તો સોશિયલ મીડિયા પર છો ને, વોચ રાખો કે તમારા બચ્ચા ફેસબુક પર શું કરે છે, બે પરદગી કરી રહ્યા છે, ઇન્સ્ટા પર શું કરે છે, બે પરદગી છે, એ લોકોના ડીપી મેકઅપ વાળા ખૂબસૂરતીની સાથે વાળ ખુલ્લા છે, બહુ જ બ્યુટીફુલ બનીને ડીપી રાખે છે. તમારી જિમ્મેદારી છે. કયામતના દિવસે ખુદા તમને પણ પૂછશે, તને તો ખબર હતી ને કેમ તારા દીકરાને, તારા દીકરીને ના ટોક્યું તે? આ શહરત માટે કરે છે. અમારું નામ થાય, અમારા દોસ્તોની વચ્ચે અમે ફેમસ થઈ જઈએ, લોકો અમને જાણે, અમને દુનિયા ઓળખે. નહીં, શું જરૂરત છે એવી શહરતની કે જેમાં ખુદા નારાજ છે, જેમાં ઇમામ ખૂનના આંસુ રોવે છે. મારી માઓ અને મારી બહેનો, ના શહરત જોતી હોય ને, શહરત જોવે છે, બધાને શહરત ગમે છે. કેવી શહરત લો? ઇમામે જમાના પાસે આપણી ઇજ્જત હોય એવી શહરત. ફાતિમા ઝહરા પાસે મારી કંઈક વેલ્યુ હોય ઈ શહરત લો. આ શહરતની પાછળ ન ભાગો. મારી માઓથી રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમારા બચ્ચાઓને આ વસ્તુ સમજાવો કે આવી રીતે બે પરદા થઈને આપણા ખૂબસૂરત પોઝ આપણે દુનિયાવાળાની સામે રાખવાની કોઈ જરૂર નથી. પ્લીઝ આ માટે અવેર થઈ જાઓ. એક પણ ફોટો મારી દીકરીનો, મારી બહુનો એના ડીપી પર, એના ફેસબુક પર, એના કોઈ સોશિયલ મીડિયામાં ના હોય, કોઈને ખબર ના પડે કે હું કોણ છું. પરદો શું છે? આજે આપણે સમજીએ છીએ કે સ્કાર્ફ પહેરી લીધો, મેં ચાદર પહેરી લીધી, પરદો એ છે. નહીં, પરદો શું છે? પરદો એ છે કે મારું ખૂબસૂરત જિસ્મ ના મહેરમને ન દેખાય. કેટલી ખરાબ વાત કહેવાય ને કે હું મારું ખૂબસૂરત જિસ્મ ના મહેરમો સામે લાઈને રાખું છું, દાવત આપું છું ના મહેરમને કે જો મને, હું કેટલી બ્યુટિફુલ છું. એક ખાલી વાત આવી છે તો કહી દઉં. ઈરાનમાં એક બાયડી એક ઔરત જતી હતી, બહુ જ સાચે જો સમજ પડી ગઈ તો તમે ઇન્શાલ્લા ઇન્શાલ્લા દિલ હલાવી દેવી વાત છે. માઓની જિમ્મેદારી છે કે ઘરે જઈને કહેજો પોતાના બચ્ચાઓને. એક ઔરત જઈ રહી હતી રસ્તામાં ઈરાનમાં. હવે ઔરત જાય છે તો એક માણસ આવે છે દોડતો દોડતો, અમર બિન મારૂફ માણસ આવે છે દોડતો દોડતો, આવીને કહે છે કે તે જે લિપસ્ટિક લગાવી છે ને એનો કલર મને નથી ગમતો, કાલથી તું બીજો શેડ યુઝ કરીને આવજે. લિપસ્ટિકનો બીજો શેડ લિપસ્ટિક શેડ સમજો છો ને હા લિપસ્ટિક નો બીજો કલર યુઝ કરજે કાલે આ મને નથી ગમતો ઓલી બાઈ ગુસ્સે થઈ જાય છે તું કોણ છે મને કહેવા વાળો અજાણ્યો માણસ હતો તું કોણ છે મને કહેવા વાળો કે આ લિપસ્ટિક નો કલર મને નથી ગમતો બીજો કલર લઈને આવજે તો એ માણસ એને શું કહે છે ખબર છે માણસ કહે છે કેમ આ લિપસ્ટિક તે મારા માટે લગાવી છે ને આ રસ્તા પર ચાલવા વાળા ના મહેરમ માટે તું લગાવીને આવી છે મને નથી ગમતો આ કલર તું કાલે મારા માટે બીજો કલર વાપરજે સમજમાં આવ્યું હા કેટલી ખરાબ વાત છે આ જો મેં લિપસ્ટિક લગાવી હોય મારે મારા ઘરમાં મારા શોહર માટે લગાવું ને મારા બચ્ચા માટે લગાવું છું તો ઘરમાં લગાવું હું રોડ પર લિપસ્ટિક લગાવીને મેકઅપ કરીને કલર્ડ લેન્સ પહેરીને વાળ ખુલ્લા રાખીને ચાલું છું એનો મતલબ શું છે કે રસ્તા પર ચાલવા વાળા એરા ઘેરા મર્દો આવો જો મને કે હું કેટલી ખૂબસૂરત છું હું છે ને રિયાલિટીની વાત કરું છું કોઈને દુઃખ લાગે તો મને માફ કરી દેજો પણ મેમ્બરનો હક છે કે હું હક વાત કરું મને નથી ખબર તમારો માહોલ કારણ કે હું જેટલી વાર રિયુનિયન આવી હર વખતે અયામે અઝાના દિવસો હતા એટલે મને નથી ખબર કે અયામે અઝા સિવાય તમારી લાઈફ કેવી છે હું જનરલ વાત કરું છું જો હું ખૂબસૂરત બનું છું મારા અઝાને બ્યુટીફુલ બનાવીને ના મહેરમોની સામે લાવું છું તો આનો અર્થ એ થાય છે કે આ ચલતા રોડ પર ચલતા લોકો જેની કોઈ હેસિયત નથી એવા ના મહેરમોને હું મારી ખૂબસૂરતી બતાવી રહી છું જો હું કેટલી ખૂબસૂરત છું ઝીઝો મારી માઓ મારી બહેનો ફાતેમા ઝહરાની સીરત પર ચાલો ના નુમાઇશ કરો પોતાની ખૂબસૂરતીની પોતાની જાતને આટલી હલકી ન બનાવી દો કે આવો દરેકને આપણે ઇન્વિટેશન આપીએ આવો જો મારી ખૂબસૂરતી કેટલી ખરાબ વાત કહેવાય મારી મા અને મારી બહેનો ઇમામ કહે છે ઇમામ રઝા કહે છે આઠમી વાર કે એ અકલમંદ ઇન્સાન છે કે જે ગુમનામી પસંદ કરે છે ભલે મને કોઈ ના ઓળખે અલ્લાહ તું ઓળખી છે ને ઇમામ તમે રાજી છો ને બસ મને ગુમનામી ગમશે પણ એવી શહરત નથી જોતી મોલા કે જેના કારણે અલ્લાહ નારાજ થાય છે આ આઠમી વસ્તુ નવમી વસ્તુ ઇમામ કહી રહ્યા છે અકલમંદ છે એ માણસ કે જે અલ્લાહની નાફરમાનીમાં મળતી દૌલતને અલ્લાહની ઇતાઅતમાં મળતી ગુરબત પર તરજીહ આપે છે અલ્લાહની નાફરમાનીમાં બહુ પૈસો મળી ગયો છે હરામ કામ હરામ રિસ્ક આવશે ઇન્શાલ્લાહ એના પર બી વાત આવશે અત્યારે ફક્ત જ કરું છું ઇમામ કે જે અકલમંદ છે કે જે હરામ રિસ્ક તો રિસ્ક બહુ મળી રહ્યું છે પૈસાદાર બની રહી છું પણ કે હરામ છે અલ્લાહની નાફરમાની છે અકલમંદ છે કે જે એવા પૈસાને ઠુકરાવીને અલ્લાહની ઇતાઅતમાં જે પૈસો મળે છે થોડો છે ગુરબત મળશે મને મને જિંદગીમાં બહુ તકલીફ મળશે કેમ કે હું હલાલ કમાઉં છું થોડો છે પણ મને કબૂલ છે ઇમામ કે જે અકલમંદ છે આ માણસ ગુરબત કબૂલ કરી લે છે થોડા પૈસા કબૂલ છે ને કેમ કે અલ્લાહની ઇતાઅતમાં મળી ગયું છે ઓલું જે વધારે મળે છે એમાં અલ્લાહ નારાજ છે આ નવમો પોઈન્ટ અને દસમો ઇમામ રઝા અલ ઇસ્લામ કહે છે કે જ્યારે અકલમંદ ઇન્સાન એ છે કે જ્યારે કોઈની મુલાકાત કરે ને તો હંમેશા સામેવાળાને પોતાના કરતાં તકવામાં બલંદ જાણે હું કોઈ સાથે પણ મળું તમે મને મળવા આવ્યા હું શું સમજું આ બેન જે મારા પાસે આવ્યા છે એ મારા કરતા તકવામાં શું છે આગળ છે કારણ કે મને એની બાતમી તો નથી ખબર એ ઘરે કેટલી ઇબાદત કરે છે કેટલા સારા કામ કરે છે છુપાઈ છુપાઈને મને મારા ગુના તો ખબર છે ને મને તો ખબર છે હું કેટલી ગુનેગાર છું ઇમામ કે જે અકલમંદ છે જે સામેવાળી વ્યક્તિને તકવામાં ઊંચું સમજે પોતાના કરતા આપણા આપણે ઊંધું કરીએ છીએ હું બહુ તકવામાં આગળ ને હું બહુ પરેશગાર ને માણા જેવો કોઈ નહીં આ બધા જે છે એ કઈ નથી આમાં કે જે અકલમંદ છે કે જે સામેવાળાને તકવાના લેવલ પર વધારે સમજે તો ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે ઇમામની હદીસ દસ વાતો અકલમંદીની નિશાની ઇન્શાલ્લાહ એના પર આપણે ગૌરવફિક્ર કરશું મેં તમને લગભગ દરરોજ હું વચ્ચે વચ્ચે તો કહેતી જ રહું છું બિસ્તર પર સુઓ ને ગૌરવફિક્ર કરો મારી મા અને મારી બહેનો આજે ગૌરવફિક્ર કરશું તો કાલે જવાબ દેવામાં આસાની થશે અલ્લાહની બારગાહમાં આજે ગૌરવફિક્ર કરી લો આજે રોઈ લો પોતાના ગુનાહ પર જો પાસ્ટમાં ગુના કર્યા છે ને, રોઈ લો, આજે રોઈ લો, તાકે કાલે કયામતમાં ના રોવું પડે. અહીંયા રોવું કામ આવશે, કયામતમાં રોવું કામ નહીં આવે. આપણે તમારી માઓ ને મારી બહેનો ગૌર ફિકર કરજો, વિચારજો કે મારી ક્યાં ભૂલ થાય છે, એને સુધારવાની કોશિશ કરજો. આવો આપણે આપણા ટોપિક પર આગળ વધીએ કે આપણું ઈમાન આ બધું એનાથી રિલેટેડ જ હતું. પણ આજે હું ખાસ એક ટોપિક પર વાત કરવાની છું કે 21મી સદીમાં ઈમાનની સલામતી. ઘણી બધી વાત થઈ ગઈ, મને એમ છે આજે આપણી 5મી મજલિસ છે. હા, આજે 5મી આપણી મજલિસ છે. આજે જે ઈમાનની સલામતી માટે જરૂરી છે ને, એ છે દોસ્તી. જે દોસ્ત હોય ને, એ પણ ઇન્સાનની જિંદગીમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. એક ખરાબ દોસ્ત હોય ને, તો ઈમાનનો બહુ મોટો ખતરો છે ખરાબ દોસ્તથી. જવાનો પોતે સમજે આ વાતને, અને માઓ પણ આ વસ્તુ પર ધ્યાન આપે. હું તમને બે તારીખી વાક્ય કહીશ કે કેવી રીતે જો એક ખરાબ દોસ્ત મળી જાય આપણા બચ્ચાને, તો એ ખરાબ દોસ્ત અથવા આપણને પણ, ફક્ત બચ્ચાની વાત નથી, આપણે પણ, જો મારો દોસ્ત કોઈ ખરાબ હોય, મારી ફ્રેન્ડ કોઈ છે, મારી સહેલી છે, ખરાબ છે. હું કહીશ કે ખરાબ એટલે શું, ઇમામ કે છે, હું નહીં, ઇમામની હદીસથી હું તમને વાત કરીશ. ઇમામ કોની સાથે આપણને દોસ્તી કરવાની ના પાડે છે, ઇન્શાલ્લાહ ઇમામની હદીસથી. પણ પહેલાં હું સમજાવી દઉં કે જો એક ખરાબ દોસ્ત હોય મારો, તો મારા ઈમાનનો બહુ મોટો ખતરો છે. ક્યારે ઈમાન જતું રહે, ક્યારે મને જે છે અલ્લાહ પરથી ભરોસો ઉઠી જાય. બે વાક્યા તારીખના બહુ જલ્દી જલ્દી હું કહીશ ઇન્શાલ્લાહ છેલ્લે, કે દોસ્તી કેટલો મોટો રોલ પ્લે કરી જાય છે ઇન્સાનની જિંદગીમાં. અને લાઈટ ના લો, કોઈ બી સાથે મારી છોકરી ફરે છે, કોઈની સાથે બી વાતો કરે છે, નહીં જોવે માં કે કોણ છે ના દોસ્તો, બહુ અસર અંદાજ કરે છે. તમે પોતે બી મહેસૂસ કરો છો ને, તમારા દોસ્તો જેવા હોય એવા તમે ધીરે ધીરે થવાની કોશિશ કરો છો. આપણે એમ થાય કે હા, આ મારી દોસ્ત આવું પહેરે છે, હું પણ આવું લાવું. એ આવી બ્રાન્ડ યુઝ કરે છે, હું પણ એવી બ્રાન્ડ લાવું. એના ઘરમાં આમ છે, તો મારા ઘરમાં પણ આમ હોય છે ને. ઇન્સાન છે ને પોતાના દોસ્તોથી ઓળખાય છે, બરાબર છે ને. હા, કોઈ છોકરી હોય, એના માટે પૂછવામાં આવે કે એવી છોકરી કેવી, તો આપણે, આપણને જો છોકરીના બારામાં બહુ ના ખબર હોય, તો આપણે વિચારીએ કે હા, એની દોસ્ત આ છે તો છોકરી પણ સારી હશે. એને દોસ્તો સારા છે, એનો જે ગ્રુપ સર્કલ છે એ સારું છે, તો એ છોકરી પણ સારી છે ઇન્શાઅલ્લાહ, આપણે એમ કહેતા હોઈએ. ને જો દોસ્તો ખરાબ હોય, તો આપણે કહીએ કે ના ના, એના દોસ્તો એ બધા જેના સાથે ઉઠે બેસે છે ને, બહુ સારું નથી. હા, તો બહુ પડવા જેવું નથી, એમાં બહુ સારા લોકો સાથે નથી ઉઠતી બેસતી. દોસ્તી આપણી પહેચાન બની જાય છે. ઇમામ શું કહે છે, પાંચમા ઇમામ અલૈહિસ્સલામ આ રિવાયતને બયાન કરી રહ્યા છે. પાંચમા ઇમામ કહે છે કે મારા બાબાએ મને કીધું હતું. જો પાંચમા ઇમામ કોણ છે, માસૂમ ઇમામ છે. શું માસૂમ ઇમામને, ઇમામને નસીહત કરવાની જરૂરત છે? નહીં. ઇમામ ઇમામ હોય છે, હર હાલમાં ઇમામ ઇમામ હોય છે. માના પેટમાં હોય તો ઇમામ, ઝૂલામાં હોય તો ઇમામ, બચપન હોય તો ઇમામ, હર હાલમાં ઇમામ ઇમામ હોય છે. પણ ઇમામ બતાવી રહ્યા છે કે એક બાપની જિમ્મેદારી છે કે એ પોતાના બચ્ચાને નસીહત કરતો રહે, એને સમજાવતો રહે કે જો દુનિયા આવી છે, દુનિયામાં આવી રીતે કરવાનું છે. પાંચમા ઇમામ અલ ઇસ્લામ બયાન કરે છે કે મારા બાબા એટલે કે ચોથા ઇમામે મને કીધું હતું કે દીકરા, અમુક લોકો સાથે દોસ્તી ન કરજે, અમુક લોકો સાથે સફર ન કરજે, અમુક લોકોની કંપનીમાં ના રહેજે, એ લોકો સાથે બહુ વાતચીત ન કરજે. હું આ તમામ રિવાયત મારા ઓન વર્ડ્સમાં તમને સમજાવવા માટે કરી, વર્ડ્સ મારા છે તમને સમજાવવા માટે, રિવાયત ઇમામ અલ ઇસ્લામની છે. તો ચોથા ઇમામ પાંચમા ઇમામ પૂછે છે ચોથા ઇમામને કે બાબા, કોણ છે એવા લોકો કે જેની સોહબત ન ઇખ્તિયાર કરું, સોહબત એટલે કે એનો સંગાથ ન લઉં, એની સાથે દોસ્તી ન કરું, એના સાથે સફર પર ન જાઉં. બાબા, કોણ લોકો છે કે જેના સાથે હું બહુ રિશ્તો ન રાખું? ઇમામ સમજાવે છે. ચોથા ઇમામ કે જે સૌથી પહેલો ઇમામ કે છે કે જૂઠા લોકો સાથે દોસ્તી ન કરજો. ઇમામ એનું રીઝન બતાવે છે, કારણ પણ બતાવે છે. કેમ? ઇમામ કે જે જૂઠા હોય છે ને, એ તમને નજદીકની વસ્તુ છે ને બહુ દૂર કરીને બતાવશે. એટલે શું? મામને એક એક વાતમાં હિકમત છે. જે જૂઠા હોય ને મામ કે છે, જે બહુ નજદીકની વસ્તુ હોય ને એને દૂર કરીને બતાવે. બહુ આજના જમાનાનો બહુ મશહૂર એક્ઝામ્પલ, અગર મારો દોસ્ત જૂઠો હોય ને તો એ શું કરે ખબર છે? અને એમ કહેશે કે હજી તો જવાન છીએ આપણે, હજી તો ક્યાં મરવાનું છે, બહુ દૂર છે મોત. હજી તો આપણે 20 વર્ષના છીએ, 25 વર્ષના છીએ, હજી તો 70-80 વર્ષ જીવવાનું છે, બહુ દૂર છે જિંદગી. તો જીવી લઈએ આપણી લાઈફ અત્યારે, ખાઈ લઈએ જે ખાવું છે, નમાઝો છોડવી છે. શું નમાઝ નમાઝ કરે છે? ચલ શું પડતો પડતો કરે છે? હજી તો જયારે બુઢા થશું ને ત્યારે તોબા કરી લેશું, ત્યારે મુસલ્લા પર આવી જશું. હજી તો મોત બહુ દૂર છે, હજી તો બહુ મોટી જિંદગી જીવવાની છે. અત્યારે જવાન છીએ, જીવી લઈએ આપણી જિંદગી. મામ કે છે આવા જૂઠા સાથે દોસ્તી ન કરજો, કારણ કે એ દૂર પાસેની વસ્તુને દૂર કરીને બતાવે છે. પછી શું થાય? આવો દોસ્ત મળે ને તો પછી દોસ્તની સાથે સાથે આપણે પણ ગફલતની જિંદગી જીવવા લાગીએ. હા બરાબર છે, મારે ક્યાં હમણાં મરવાનું છે, હમણાં ક્યાં જવાબ દેવાનો છે અલ્લાને, કરેલો પડતો મારે મુતાબિક નમાઝ પડું તો ઠીક, ના પડું તો અડધી રાત સુધી જાગીએ વોટ્સઅપ પર દોસ્તો સાથે, ને પછી એન સુબહની નમાઝ માટે સુઈ જઈએ. એ નમાઝો કઝા થાય? આ દોસ્તોમાં ઇન્ફ્લુએન્સ છે બધા. આખી રાત દોસ્તો સાથે મશ્કરીમાં, હવે તો ફાસલા સિમટી ગયા ને. પહેલાં આપણે કોઈને સાથે કંઈ ઓલું હતું તો આપણે એના ઘરે જવું પડતું, હવે ક્યાં આવ્યું છે? તમે તમારા બેડરૂમમાં, એના ઘરે, આખી રાત તમે ચેટિંગ કરો, ગ્રુપ ચેટિંગ ચાલતી હોય, આખી આખી રાત ગેમ રમાતી હોય, ઓનલાઈન ગેમ્સ રમાતી હોય, એ સુબહની નમાઝે આંખ લાગી ગઈ, નમાઝ કઝા થઈ ગઈ. ઈમામ કહે છે જે જૂઠું હશે ને, દૂર નજદીકની વસ્તુ તમને દૂર દેખાડશે. ખબર છે કેટલું જીવવાનું છે? ખુદા ન કરે, ખુદા ન કરે, એ જે આખી રાત લોકોની ગીબતો કરી, લોકોની મશ્કરીઓ કરી, અને એ સુબહની નમાઝના વખતે આંખ લાગી ગઈ, નમાઝ કઝા થઈ, ખબર પડી સવારે 10 વાગે ઉઠ્યા નહીં, અલ્લાહની રહેમતે પહોંચી ગયા. શું જવાબ દેશો ખુદાને? ખુદા હમણાં જ નમાઝ કઝા કરીને આવી છું. એમ કહેશું કબરમાં? ફરિશ્તા પૂછશે તો? માં કે છે આવા જૂઠા સાથે દોસ્તી ન કરજો. પછી ઇમામ બીજી પોઈન્ટ કે છે, બીજી વાત કે છે, ઇમામ કે છે ક્યારેક ફાસિક સાથે દોસ્તી ન કરજો. ફાસિક એટલે શું? ફાસિક એટલે એવા લોકો કે જેને શરિયતની બહુ પડી ન હોય. નામના ખાલી આપણે કહીએ ને કે બસ નામનો મુસલમાન છે, ના એને મજલિસમાં આવવું છે, ના એને નમાઝમાં આવવું છે, ના એને કોઈ નેક કામ કરવા છે. ઇમામ કે જે ફાસિક જે હોય ને, ઇમામ એનું કારણ બતાવે છે. ઇમામ કે જે ફાસિક સાથે દોસ્તી ન કરજો. કેમ કે ફાસિક જે છે ને, તમને એક નિવાલા અથવા એનાથી પણ કમ ભાવમાં વેચી નાખશે. સમય આવશે તો જે ફાસિક હોય ને, જેને પડી ના હોય હરામ હલાલ વેલ્યુઝની, સાચું ખોટું જેને કોઈ પરવા ના હોય, એ તમારે તમારે તમને વેચી નાખશે, તમારી દોસ્તી તોડી નાખશે, તમારાથી દૂર થઈ જશે ગમે ત્યારે. તમને વેચી ઇન ધ સેન્સ કે પૈસાના મામલામાં વેચવાની વાત નથી થતી, હા, એમ કે તમારા સાથે દગો કરી દેશે. એક એક નિવાલો અથવા એનાથી પણ કમ કિંમત મળતી હશે ને બીજાની સામે, બીજા પાસે વધારે ફાયદો મળતો હશે, તો તમને તમારા સાથે દગો ગમે ત્યારે કરી દેશે. ફાસિક સાથે દોસ્તી ન કરજો. ઇમામ કે જેના નજરમાં ઇસ્લામની કોઈ વેલ્યુ નથી, એવા વેલ્યુલેસ માણસ સાથે ક્યારે પણ દોસ્તી ન કરજો. પછી આવા લોકો જે ફાસિક હોય ને, એ આપણને એમ થાય કે ના, એ ભલે એનું જીવે હું, પણ આ હકીકત નથી. ગુજરાતી, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે કાળિયા સાથે ધોળિયો બાંધે તો રંગ ના આવે પણ શાન આવે. હા, આપણને એમ થાય કે કંઈ નહીં, ભલે ને એ નમાઝ નથી પડતો, એ પરથી પડતો નથી કરતી, કંઈ નહીં હું તો કરું છું. ના, આ શાન આવશે જ, ગમે ત્યારે આવશે. 1 મહિના 2 મહિના એ જેમ નમાઝોથી દૂર ભાગે છે ને, કાલે આપણે બી એમ થશે કે ના ચલો ઠીક છે, મજલિસમાં નથી આવતો, હું પણ શા માટે જો મારો ટાઈમ બગાડવા માટે. શાન રંગ નહીં આવે એનો, એની એની સીરત, એનો કેરેક્ટર, એનો કિરદાર જે ફાસિક છે મારા અંદર આવશે. માન કે છે આવા સાથે દોસ્તી ના કરો જે મઝહબથી દૂર છે. બીજું પોઈન્ટ, ત્રીજું ઇમામ અલ ઇસ્લામ કે છે કોઈ દિવસ બી બખીલ સાથે દોસ્તી ના કરજો. બખીલ એટલે કે કંજૂસ, કંજૂસ સાથે દોસ્તી ના કરજો. ઇમામ રીઝન બતાવે છે, ઇમામ કારણ બતાવે છે કેમ કંજૂસ સાથે દોસ્તી નહીં. ઇમામ કહે છે કે કંજૂસને પોતાના પૈસાથી બહુ પ્યાર હોય, વખત આવશે તો પોતાના પૈસાની મોહબ્બતમાં તમને જોવા પણ નહીં, તમને કોઈ એના પાસે વાલ્યુ નહીં હોય, કારણ કે એને પોતાના પૈસાથી મોહબ્બત છે. આજે હું સવાલ કરું તમને, મને જવાબ જોઈએ છે, આપણી દોસ્તીનો મેયાર શું છે આજે? એટલે કે આપણે કેમ દોસ્તી કરીએ છીએ, કોઈની સાથે હું દોસ્તી કરું તો કારણ શું હોય છે આપણા પાસે? વિચાર કરીને મને જવાબ આપો. સાચો જવાબ હું આપીશ તમને જવાબ, પણ તમે વિચાર કરીને કહો કે આપણે આજે કેમ દોસ્તી કરીએ છીએ કોઈ સાથે. બચ્ચાઓની વાત નથી કરતી, બચ્ચાઓની મોહબ્બત તો મુખલેસાના હોય છે. એ લોકો તો આ અહીંયા બેસ્યા છે, બચ્ચાઓ હમણાં દોસ્ત બની જશે, તરત જ એ લોકોમાં દોસ્તી થઈ જાય. બચ્ચાઓની વાત નથી કરતી, બચ્ચાઓની મોહબ્બત અલગ જ હોય છે. એ લોકોનું બચપનું આખું અલગ હોય છે, ના સેલ્ફિશનેસ હોય, ના કોઈ કોઈ જ ઓલી નથી હોતી એ લોકોની અંદર. પણ આપણે મોટા જ્યારે કોઈ સાથે દોસ્તી કરીએ તો શું હોય છે, મેયાર શું હોય છે આપણો? હા હા, અખલાક. હા, અખલાકના કારણે દોસ્તી થાય. હા, કોઈ આપણને ગમવા લાગે અખલાક સારા હોય તો. હા
હા,
મેઇન કારણ આજે જે દોસ્તીનો છે ને, એક કારણ છે પૈસો. કોની પાસે પૈસો વધારે છે એને હું દોસ્ત રાખું. મને તો નથી ખબર, અહીંયા આવેલે ભાઈ ત્યાં બધા ચાવડા મારા માટે સરખા છે, બિકોઝ કે હું નથી ઓળખતી તમને. આમ અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા સાથે મોહબ્બત છે, અલ્હમ્દુલિલ્લાહ બહુ બધા મને રિસ્પેક્ટ કરે છે. માશાલ્લાહ, હું હમણાં જ કહેતી હતી કે તમારી જમાત નાની છે, પણ સાચે સાચે બહુ મોહબ્બત છે અલ્હમ્દુલિલ્લાહ. મારા સાથે તો મોહબ્બત બધા જ કરે, જો એ તો વસ્તુ અલગ છે, પણ તમારા આપસમાં જે મોહબ્બત છે ને બહુ છે અલ્હમ્દુલિલ્લાહ. જમાત નાની છે પણ એકબીજાનો ખ્યાલ રાખો. હું જોતી હું હર એક ફિક્રમાં હોય કે હું કોને મારા સાથે મસ્જિદમાં લઈ જઉં, મારી મોટરમાં જગા છે તો હું કોને મારા સાથે લઈ જઉં. અહીંયાથી નીકળતા બી હું જોતી બધા ફિકર કરતા હોય, તને આવું છે, તને આવું છે, મારા પાસે જગા છે, મારા પાસે પ્લાસ છે, બધા એકબીજાને પૂછતા હોય. ફિકર, એકબીજાની ફિકર, એકબીજાની મોહબ્બત માશાલા તમારી તમારા ત્યાં બહુ છે. પરવડગાર અને હંમેશા કાયમ રાખે, આવી જ રીતે ખુદા તમને હસતા રાખે. બસ કોઈ ગમ ન દે તમને બધાને સિવાય ગમે. સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ આજે શું છે ખબર છે? પૈસો. પછી નથી જોવાતું કે પૈસો છે તો નમાઝી છે કે નહીં, પરદેદાર છે કે નહીં, મજલિસમાં આવે છે કે મજલિસમાં ના આવ્યો હોય ને, પૈસો હોય ને આપણે ફોન કરીએ ઘરે છે, નથી દેખાતી બહુ દિવસથી, કેમ નથી આવતી? આપણે અહેસાસ કરાય કે મને તારી બહુ વ્યાધિ છે. ઓલો બિચારો ગરીબ હોય એને કોઈ પૂછવા બી ના જાય, આવે તો બી ઠીક, ના આવે તો બી ઠીક. ખુદાના ખાસ્તા, ખુદાના ખાસ્તા જો મરી ગયો બિચારો, બીમાર હતો ને નહોતું આવતો, તો જ્યારે મરે ને જમાતમાંથી મેસેજ આવે ત્યારે ખબર પડે કે મારો દોસ્ત બિચારો મરી ગયો. 4 દિવસથી 5 દિવસથી મસીતે નહોતો આવતો તો હું એક ફોન પણ ના કરી કે મારો બચપનનો દોસ્ત હતો, તો હું ફિકર ના કરી કે કેમ ના આવ્યો. હવે બિચારો મરી ગયો, ગુજરી ગયો, તો હવે જે છે એ મને જમાતમાંથી મેસેજ આવે છે ત્યારે મને ખબર પડી, ઓ આ તો બિચારો ગુજરી ગયો, અલ્લાહની રહેમતે પહોંચી ગયો. મેઇન કારણ આજે દોસ્તીનું શું છે? પૈસો. બીજો આંટી જઈ તો કીધું એવી રીતે સ્વાદ, જ્યાં લાગે ને કે મારું કામ થશે, મારી વાત અહીંયા બરાબર બરાબર મનાશે, કે કાલે મને કામ આવશે, તો પછી હું એના સાથે રિલેશન્સ મેન્ટેન કરું. ઇમામ કહે છે નહીં, તમારી દોસ્તીનો મેયાર આ ન બનાવો. ઇમામ શું કહી રહ્યા છે? પહેલું ઇમામ અલૈહિસ્સલામે કીધું જૂઠા સાથે દોસ્તી ન કરજો, બીજું ઇમામ કહે છે ફાસિક સાથે કોઈ દિવસ દોસ્તી ન કરજો, ભલે ગમે તેટલો પૈસા વાળો છે, નમાઝ નથી પડતો, મજલિસમાં નથી આવતો, પરદો નથી કરતી, નહીં ઇમામે ના પાડી છે આવા ફાસિકો સાથે દોસ્તી ન કરો. ત્રીજું ઇમામ કહે છે બખીલ સાથે દોસ્તી ન કરો, કંજૂસ લોકો સાથે દોસ્તી તમને ઈમાનથી દૂર લઈ જશે. આવા લોકો હાય પૈસો હાય પૈસો હાય પૈસો બસ ઈ જ હશે, આખો દિવસ તમારા પાસે પૈસા નહીં રહેશે, પછી તમને પણ એમ થશે હા પૈસો 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 જ બધું છે, એ પૈસા માટે બધું જ કરશે, બધું જ છોડશે. આપણને બી પછી પૈસો 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 દેખાય, મઝહબ ને દીન ના દેખાય. પછી આ ત્રીજી વસ્તુ. ચોથું ઇમામ અલ ઇસ્લામ કે છે ક્યારે બી બેવકૂફ સાથે દોસ્તી ન કરજો, અહેમક લોકો સાથે દોસ્તી ન કરજો. કારણ શું ઇમામ કારણ બતાવી રહ્યા છે? ઇમામ કે છે બેવકૂફ સાથે એટલે દોસ્તી ન કરજો કે બેવકૂફ જો દોસ્ત હશે ને તમારું ભલું પણ ઈચ્છતો હશે ને, પણ પોતાની બેવકૂફીના કારણે તમારું નુકસાન જ કરશે. ઘણા એવા બેવકૂફ હોય છે, કરવા આપણું ભલું જાય બિચારા અને થઈ જાય નુકસાન, ખાસ કરીને ટીન એજર્સ છોકરીઓ માટે. એવા બેવકૂફ દોસ્ત ન પાડો. ઘણી વખત શું થાય છે ખબર છે? એક એજ હોય છે બચ્ચાઓને, ટીન એજ 15, 20, 25 આ એજ છે ને, બહુ ઓલી એજ હોય, કશ્મકશવાળી ઉંમર હોય. ઘણા એવા મસલા હોય લોકોની લાઈફમાં કે લોકો પેરેન્ટ્સ સાથે મમ્મી સાથે ના ડિસ્કસ કરી શકતા હોય. આવા ટાઈમે શું કરે ખબર છે? લોકો દોસ્તોને કહે છે, લોકો દોસ્તો પર ટ્રસ્ટ કરે, આમ થઈ ગયું મારાથી, મારાથી આ ભૂલ. ઘણી વખત જવાનીમાં ભૂલ થઈ જતી હોય છે બચ્ચાઓથી, શું કરે એવા ટાઈમે? મા પાસે નથી આવી શકતા, ડર લાગે છે માથી. આવા ટાઈમે આપણા જવાન બચ્ચાઓ પોતાના દોસ્તો પર ભરોસો કરે છે, દોસ્તોને પૂછવા જાય મારાથી આ કામ ખોટું થઈ ગયું, આ ભૂલ થઈ ગઈ, હવે હું શું કરું? હોશિયાર અકલમંદ હશે ને તો સારો રસ્તો બતાવી શકશે, અને જો બેવકૂફ હશે તો એ જે ખાડામાં પડ્યો છે ને ઓર ખાડામાં પાડશે, ઊંધી ઊંધી સલાહ આપશે, ખોટા ખોટા વિચારો એના સાથે શેર કરશે, ડરાવશે. ક્યારે પણ આવા બેવકૂફો સાથે દોસ્તી ન કરો. ખાલી જવાન નહીં, આપણી એજમાં પણ તમે એક ઉંમર પર પહોંચી ગયા, તમે બચ્ચાની માં બની ગયા, તમે દાદી નાની બની ગયા છો, પણ ક્યારેક આપણી લાઈફમાં બી એવી સિચ્યુએશન આવે છે કે આપણે શોહરને નથી કહી શકતા, બચ્ચાને નથી કહી શકતા, આપણે કોને ગોતીએ છીએ? દોસ્તને ગોતીએ છીએ. પછી એવા ટાઈમે જ્યારે દોસ્તને ગોતીએ અને પછી આપણે આપણી વાત શેર કરે તો જો અકલમંદ હશે તો આપણને સારો રસ્તો આપશે કે જો તું આમ કર, કદાચ ઇન્શાલ્લાહ અલ્લાહ ચાહે તો તારી જિંદગીમાં આસાની થશે. બેવકૂફ હોય ને તો પહેલાં તો આપણો રાજ રાજ ના રાખે, બધાને જઈને કહેવાય કે આમ હતું, આમ જો આને તો આમ થયું આમ થયું. બીજું એ કે ખોટી ખોટી સર, પછી ઘણા તો આપણે એટલું ગભરાવે, એટલું ડરાવે, જેટલા ડરેલા હોય એની કરતાં ઓર વધારે ડરી જઈએ આપણે. એ માંગ કી છે આવા બેવકૂફો સાથે દોસ્તી ના કરો. કદાચ તમારે કોઈ એવું એવા સાથે કંઈ હોય ઉઠવા બેસવાનું તો ફક્ત એક દૂરી મેન્ટેન કરજો, કારણ કે આપણે એકદમથી કોઈને ના તો ના પડી દઈએ કે હવે આજથી તું મારો દોસ્ત નથી. હા, તમને એમ લાગતું હોય કે ના તો નથી બરાબર, ઇમામે જે કીધું છે એ પ્રમાણે નથી, તો એકદમથી તો આપણે એને નહીં કહી શકીએ ને કે આજથી તું મારો દોસ્ત નહીં. ઓકે, ચલો એના સાથે આપણો અત્યાર સુધીનો રિશ્તો હતો, ઠીક છે, દિલનો ના દુખાય એના સાથે બસ સલામ દુઆ કે, પણ બધા દિલના રાઝ જિંદગીની કહાની બધું ના આ લોકો સાથે શેર કરવાની. તો ઇમામ કહે છે કે ચાર વસ્તુ દોસ્તી માટે ઇમામ અલ-ઇસ્લામ કહી રહ્યા છે કે અહેમક લોકો સાથે તમે દોસ્તી ન કરો. મારી કદાચ આજે 5 મિનિટ વધી જશે, મને માફ કરી દેજો, પ્લીઝ સોરી એના માટે. મને છે ઇન્શાલ્લાહ, મને ઉમ્મીદ છે કોઈને વાંધો નથી ને. અલ્હમ્દુલિલ્લાહ, તમારા ચહેરા એટલા રોનકદાર હોય છે માશાલ્લાહ, એટલા તવજ્જોથી સાંભળો છો કે મને મહેસૂસ થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ વાંધો નથી, ઇન્શાલ્લાહ 5 મિનિટ વધી જશે. તો બસ મસાહેબ, બસ આ એક બે વાત કરીને ઇન્શાલ્લાહ 5-7 મિનિટ વધી જશે કદાચ. તો ચોથું ઇમામે કીધું અહેમક સાથે દોસ્તી. પાંચમું ઇમામ કહે છે જે લોકો કતે રહેમ કરતા હોય ને એ લોકો સાથે પણ દોસ્તી ન કરો. કે કારણ કે એમાં એનું રીઝન બતાવે છે કે જે કતે રહેમ કરે છે ને ખુદાવંદે આલમે કુરાને જગ્યાએ જગ્યાએ એ લોકો પર લાનત અને ફિટકાર મોકલ્યો છે. જે કતે રહેમ કરે છે એના ઉપર બલાઓ આવે છે, મુસીબત આવે છે. ક્યાંક એવું ન થાય કે એ લોકોની સાથે સાથે એની બલાઓમાં હું પણ સપડાઈ જાઉં. એના પર જે બલાઓ આવશે, જે મુસીબત આવશે, દોસ્તીના કારણે હું પણ એ બલાને મુસીબતમાં ના સપડાઈ જાઉં. જે કતે રહેમ કરે ને એની પાસે વાતો પણ આવી જ હોય. પછી મારી નણંદે આમ કર્યું તો મેં તો એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું, ભાભી આમ કર્યું એની સાથે વાત કરવાનું. પછી એનું જોઈને આપણે પણ શીખીએ કે આમ થાય નણંદ સાથે તો મારે પણ મોડું ચડાવવાનું, મારી ભાભી સાથે આમ થાય તો મારે પણ એના સાથે વાત નહીં કરવાની. તો ઇમામ કહે છે કતે રહેમ કરવા વાળા સાથે દોસ્તી ન કરો, નહીં તો આપણે પણ એના સાથે આ જ ગુનાહમાં મુક્તિલા થઈ જશું. કતે રહેમ આપણે પણ શીખી જશું. તો પાંચ પોઈન્ટ છે, ઇન્શાઅલ્લાહ યાદ રહી ગયા હશે બધાને. વિચાર કરજો ઘરે જઈને કે આ પાંચ વસ્તુ જે ઇમામે કીધી છે મારા દોસ્તોમાં શું છે, મારે કેવો દોસ્ત રાખવો જોઈએ, ઇમામ અલ ઇસ્લામની હદીસ પ્રમાણે મારે કેવી રીતે એના પર અમલ કરવો જોઈએ. બસ એક બે વાત ઇન્શાઅલ્લાહ કે કેવો દોસ્ત હોવો જોઈએ, આપણો દોસ્ત કેવો હોવો જોઈએ. તો પછી આ બધા ના હોય તો કેવો દોસ્ત હોય. અહલે બૈત અથાર અલૈહિ સલામની અમુક રિવાયત ઉલમાઓનો નઝરિયો, એના થકી જલ્દી જલ્દી હું તમને એક બે વસ્તુ, એક પહેલી વસ્તુ એ છે કે દોસ્ત એવો હોવો જોઈએ કે જે આપણને અલ્લાહ યાદ કરાવે. તમે જોજો ઘણા લોકો એવા હોય ડગલે ને પગલે ચલને છોડી દે, ભૂલી જકાય નહીં, અલ્લાહ બહુ મોટો છે. ચલ તને પરેશાની છે, અલ્લાહ બહુ મોટો મહેરબાન છે, તારી પરેશાની ક્યાંય દૂર થઈ જશે, તને ખબર પણ નહીં પડે. તું માફ કર, કોઈ કંઈ પ્રોબ્લેમ થાય ને લાઈફમાં રિશ્તેદારો વચ્ચે, આપણે એને જઈને કહીએ ને કે જો આજ તો આમ થઈ ગયું, મારું મારી નણંદ સાથે આમ થઈ ગયું, શું કહેશે? જવા દે, તું તું માફ કરી દે, તું જતું કર, તું જતું કરીશ તો અલ્લાહ તને માફ કરી દેશે. આવા લોકો સાથે દોસ્તી કર કે જે આપણને ડગલે ને પગલે અલ્લાહ યાદ કરાવે, ખુદા યાદ દેવરાવે, મુસીબતમાં સહારો બને, પરેશાનીમાં આપણો સહારો બને. જેને અલ્લાહ યાદ રહેતો હોય ને એવા માણસ સાથે દોસ્તી કરો. બીજું, બીજા એવા લોકો સાથે દોસ્તી કરો કે જે તમને દીન તરફ લાવે, મઝહબ તરફ લઈને આવે. જો તમે ભટકી પણ જાઓ ને તો તમારો હાથ પકડીને તમને પાછો સિરાતે મુસ્તકીમ પર લાવવાની તાકાત રાખે. તમે જવાન લોકોને જોતા હશો ને, જવાન છોકરાઓને, છોડી દઉં કે કમ્પ્લીટ, કેમકે મને હજી બે વાક્ય તો હું ભૂલી ગઈ જે મારે કરવાના હતા. ઓકે, ઇન્શાલ્લાહ કાલે આપણે પૂરું કરી દઈશું. આ જે બે વાક્ય મેં તમને કીધા હતા બહુ નાના છે, કદાચ 10 મિનિટમાં કાલે પૂરું થઈ જશે, પણ હું વાત અહીંયા છોડી દઉં છું. બસ આ એક બે પોઈન્ટ્સ કહીને એમાં સાહેબ ઇન્શાલ્લાહ શું વાત થતી હતી આપણી, દીન તરફ લઈ આવે, ભટકી પણ જઈએ તો દીન તરફ લઈ આવે. તમે ઘણી વખત જોતા હશો કે માં ઘણી વખત પોતાના બચ્ચાને સમજાવે ને, માથી ન માને, દોસ્ત કે તો તરત માની જાય. ઘણી વખત માઓ કરતી હોય એવા, એવું કે દીકરાને કહેતા હોય, દાખલા તરીકે માં કહેતી હોય કે ભાઈ દીકરો પરણી જા હવે, ઓલો કહેશે ના ભણવું છે ને આમ છે ને આમ છે. હવે માં થાકી જાય તો શું કરે, એના દોસ્તને ફોન કરે, જો એને કહેતી કહેતો નહીં, હા કે કહેતી નહીં એને કે મેં તને ફોન કર્યો તો, પણ તું એને સમજાવો કે એ પરણી જાય. થોડા દિવસ થશે એટલે તમારો છોકરો આવશે, મમ્મી મને પરણવું છે. હા, કેવી રીતે થયું? આ એક સારો દોસ્ત હતો જે એને પાછો લાવ્યો. કોઈ બી વસ્તુમાં, નમાઝ જમાત માટે તમને ફિકર થતી, મારો દીકરો નમાઝ જમાતમાં નથી આવતો, મદરેસમાં નથી આવતો, તો તમે એના દોસ્તને ફોન કરીને કહો કે દીકરી જો ને તું જાય છે ને મદરેસોમાં, તું એને કેમ નથી ફોન કરીને બોલાવતી, તું એને ફોન કરજે, એને તારા સાથે મદરેસમાં લઈ આવો, તું એના એને નમાઝમાં ટાઈમે એને કહે કે નમાઝના ટાઈમે પહોંચી જાય. તમારી દીકરી તમારા સામે સામેથી કહેશે કે મમ્મી આજે તો હું તારા સાથે મસ્જિદમાં આવી જઈશ તાકી મને મદરેસ પણ મળે, નમાઝે જમાત પણ મળે. છોકરાઓમાં પણ સેમ છે, નમાઝે જમાત ના પડતો હોય, દીકરાઓ બિઝનેસમાં બિઝી હોય કે કંઈ કામ હોય, આવતા જ ના હોય, તો આપણે એના દોસ્તો થકી આપણે કેવી રાખતા હોઈએ છીએ. તો દોસ્ત એવો હોવો જોઈએ કે જે આપણને રાહે રાસ્ત પર લઈ જાય. જ્યારે તે મામે હુસેન અને ઇસ્લામ માટે ઘણી વખત બિઝનેસ છે ને, પૈસા નથી ને, આમ નથી ને આમ નથી, એના એટલા બધા બહાના હોય, પણ જ્યારે ખબર પડે કે દોસ્ત જાય છે, ઓલો કહે છે હું જાઉં છું ચાલ મારા સાથે, તરત તૈયાર થઈને, હા મમ્મી મારો ફ્રેન્ડ જાય છે મને પણ જવું છે. તો આ દોસ્તીની તાકાત છે. કે ઇન્સાનને રાહેરાસ્ત પર લઈ આવી શકે છે દોસ્તો. એવી જ રીતે દોસ્તની ક્વોલિટી હોવી જોઈએ કે દોસ્ત પોઝિટિવ હોવો જોઈએ. અમુક લોકો તમે જો બહુ પોઝિટિવ હોય, બધી વસ્તુમાં એ લોકોના ચહેરા પર હસી જ હોય, બસ મુસ્કુરાટ હોય, કઈ વાંધો હોય, થઈ જશે, પરેશાન ના થા, ઇન્શાલ્લાહ રસ્તો મળી જશે. ઉમેદ રાખ અલ્લાહથી, અલ્લાહ બધાનું સારું કર્યું છે. પોઝિટિવ દોસ્ત રાખો, કોઈને પણ ક્યારે પણ ગિરાવો નહીં, બસ એનું એનું મોરલ નહીં તોડતા. પોઝિટિવ બનો, પહેલાં તો દોસ્ત એવા ગોતો કે પોઝિટિવ હોય, હંમેશા સપોર્ટ કરે. આપ જો તમે જોશો ઘણા બીમાર એવા હોય ને કે બીમારીમાં એને કોઈ પોઝિટિવ વાતો કરવાવાળું મળે ને તો એની બીમારી જલ્દી સારી થઈ જાય. ઘણી બીમારી એવી હોય છે પોઝિટિવ પોઝિટિવ એને કહેવામાં આવે તો એ જલ્દી સાજો થાય. ઓલું નેગેટિવ ને કે કોઈ બિચારું બીમાર થયું, હા જો મારી મારા ફલાણા સગાને તો આવું જ થયું હતું ને બિચારા ગુજરી ગયા. ઓલો બિચારો સાજો થતો હોય તો પણ આમ તો પોઝિટિવ દોસ્ત બનાવો. અને સેમ વે આપણે હંમેશા પોઝિટિવ બનવાનું, કોઈ દિવસ કોઈના મોરલને નહીં તોડો, કોઈ દિવસ નહીં નેગેટિવ વાત ક્યારે પણ નહીં કરવાની કોઈ સાથે. વાતોનો બહુ અસર હોય છે ખબર છે લાઈફમાં. આપણે પણ આપણે બી કોઈના દોસ્ત છીએ ને, તો હું પણ આ વસ્તુ મારા અંદર લાવું કે પોઝિટિવ બનું, મારા દોસ્તને પોઝિટિવ બનાવું, હું મારા દોસ્તને રાહેરાસ પર લાવું. આ વસ્તુ હું મારા અંદર પણ જોઉં ને, ખાલી દોસ્તમાં ના ગોતજો, પોતાનામાં પણ લાવજો કે મઝહબી બનાવું, મારા દોસ્તને હું દીને ઇસ્લામ તરફ દાવત આપું, પોઝિટિવ બનાવું, અલ્લાહ યાદ દેવડાવું હંમેશા લોકોને, એવું બનાવો તાકી લોક તમારી દોસ્તી પસંદ કરે. તો બસ ઇન્શાલ્લાહ, બસ આજે આ વાતને પૂરી કરું છું. કાલે ઇન્શાલ્લાહ જે બે તારીખના વાક્યા છે કે કેવી રીતે દોસ્ત કેટલું મોટું કામ કરી ગયો, કેવી રીતે ઈમાનનો ખતરો બની ગયો. તો ઈમાન દોસ્તો પર બહુ ડિપેન્ડ રહે છે, કેમકે માં નથી કરી શકતી એ કામ દોસ્ત કરીને બતાવી દે છે. તો ઝીઝાને મહતરમ, બસ આ તમામ શરિયતના કાનૂન, આ તમામે તમામ ઇસ્લામની વાતો, મઝહબે ઇસ્લામ બધું આપણને પહોંચાડવાવાળા આપણા અહેલ બૈત અથાર અને મુસલમાન છે. કેટલા ખુશકિસ્મત છીએ આપણે કે આપણે દરે અહેલ બૈતથી જોડાયેલા છીએ. જો આપણા પાસે દરે અહેલ બૈત ના હોત તો ખબર નહીં આજે આપણે પણ દુનિયામાં કેવા મસ્ત હોત, કેટલા મશગુલ હોત આપણે પણ દુનિયામાં. જેને દુનિયાવાળા ઉપર હંમેશા અહેસાન કર્યો, જેને દુનિયાવાળાઓનું હંમેશા ભલું ચાહ્યું, એ દુનિયાવાળાઓએ અહેલ બૈત અથારને કેટલા સતાવ્યા, કેટલા રોવરાવ્યા. ડગલે ને પગલે જુલ્મ છે, ડગલે ને પગલે મુસીબતો છે, ડગલે ને પગલે પરેશાનીઓ છે. હા અઝાદારો, મારા મૌલા સૈયદે સજ્જાદ જે કાફેલામાં ઇમામ છે, કાફેલાના કાફેલા સાલાર છે. અઝાદારો ગૌર કરજો મસાહેબ પર, મહેસૂસ કરજો મારા મૌલા સજ્જાદની તકલીફને. અઝાદારો કોઈ આંખ એવી ન હોય જેમાં આંસુ ન હોય, આવાજ બલંદ કરીને રોવામાં શરમ મહેસૂસ ન કરો. અઝાદારો ફાતિમા ઝહરા જોવે છે આપણને કે મારા અઝાદાર આવ્યા છે મારા હુસૈનનો પુરસો દેવા માટે, બીબી આપણા આંસુ લેવા આવે છે. હા અઝાદારો, મારા મોલા સૈયદે સજ્જાદ હાથોમાં હથકડીઓ છે, પગમાં બેડીઓ છે, ગળામાં તોક છે. અઝાદારો એ હથકડીઓ ને બેડીઓ ને તોક લોહાની બનેલી છે, લોખંડ બનેલી છે. અઝાદારો તમે મહેસૂસ કરજો આ વાતને, જો ધૂપમાં તડકામાં થોડી વાર લોહુ મૂકી દેવામાં આવે, આપણે હાથ નથી લગાવી શકતા એને. હાય મને નથી ખબર મારા મોલા સજ્જાદે આ લોહાની હથકડીઓ ને બેડીઓ સાથે કરબલાથી કુફા, કુફાથી શામનો રસ્તો કેવી રીતે પસાર કર્યો. અઝાદારો રિવાયત તારીખ બતાવે છે કે સજ્જાદ આગળ આગળ વધી રહ્યા છે, એટલામાં હુકમ થાય છે ઝાલિમનો, કાફેલો રોકવામાં આવે, ઝાલિમો કાફેલો રોકે છે, ખૈમાઓ નસ્બ કરવામાં આવે છે, ઝાલિમો ખૈમામાં ચાલ્યા ગયા આરામ કરવા માટે, ધૂપથી બચવા માટે ખૈમામાં છે, એને હરમ ધૂપમાં ઉભા છે. હાય મારા મોલા સજ્જાદ, જ્યારે ધૂપની શિદ્દત બાળીઓ ગરમ થઈ ગઈ, બેડીઓ ગરમ થઈ ગઈ, તોક ગરમ થઈ ગયો. મારા મૌલા સજ્જાદ ખેમાની પાછળ જાય છે, જ્યાં છાયો હતો. મારા મૌલા ઈચ્છે છે થોડી વાર છાયામાં બેસી જાઉં, મારી હથકડીઓ ને બેડીઓ ઠંડી થઈ જાય. આઝાદારો, જ્યારે હથકડીઓ ને બેડીઓનો અવાજ ખેમામાં પહોંચ્યો, ખોલીનો ખેમો હતો. ખોલી કે છે પોતાના ગુલામને, કોણ છે, કોની હથકડી ને બેડીનો અવાજ આવ્યો? ગુલામ બહાર જઈને જોવે છે, કે છે ખોલી સૈયદ સજ્જાદ છે. હાય ખોલી તાસ્યાનો ઉપાડે છે, મારા તમામ મઝાલિમ ના ઇંતકામ માટે તારી આખરી ઉજ્જત બકિયતુલ્લાહ આઝમ ઇમામ ઝમાનાના સુકૂનમાં તાજી ફરમા. અમને એવી જિંદગી વિતાવવાની તોફીક આપ જેનાથી જમાનાના ઇમામ અમારાથી રાજી થઈ જાય. પરવરદિગાર તમામ મરહૂમીન, ખાસ કરીને હાજરીને મજલિસના મરહૂમીન, બાનિયાને મજલિસના મરહૂમીનની બહેતરીન મગફરત કરજે. મજલિસ હુસૈનના સદકામાં તેઓની આલમે બરઝખના જમાનાને આસાન કરી દેજે. પરવરદિગાર જે ઝાયરીન ગયા છે એમાંથી જે ઝાયરીન બીમાર છે, કમઝોર છે, જે ઝઈફો છે પરવરદિગાર, બચ્ચાઓ છે પરવરદિગાર, એ લોકો પર રહેમ કરજે. ખુદાવંદે આલમ તમામ ઝાયરીનને રૂહાની અને જિસ્માની તાકાત અતા કરજે, એ લોકોને તોફિકાતમાં વધારો કરજે, મકબૂલ ઝિયારતની સાથે પોતાના વતન આવું નસીબ કરજે. પરવરદિગાર અમને સર્વોને પણ જલ્દથી જલ્દ તમામ મુકદ્દસ મઝારતની ઝિયારતનો શરફ અતા કર, ખાસ કરીને અરબઈને હુસૈની કરબલામાં નસીબ કર. પરવરદિગાર ખુદાવંદે આલમ જેને જેને દુઆમાં યાદ રાખવાની કીધું છે, અમારા મા બાપ, અમારા ઉસ્તાદ, અમારા પાડોશી, અમારા રિશ્તેદાર, જે અમને દુઆઓમાં યાદ રાખે છે, જે અમને જોઈને ખુશ થાય છે, જે મારાથી મોહબ્બત કરે છે, ખાસ કરીને હાજરીને મજલિસ, બાનિયાને મજલિસની તમામ નેક દિલી મુરાદોને પૂરી કરી દે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઅલ મુહમ્મદ વઅજ્જલ ફરજહુ માતમે હુસૈન.
Ya Rabb Sana, Ya Rabb Sana.